ગઢડા પ્રથમનો 70મો વચનામૃત સંવત 1876ના ચૈત્ર સુધી 15 પૂર્ણિમાનો દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે 12 ઓરડાની ઓસરીએ ડોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે હિરકોરનું ધોતિયું બાંધ્યું હતું અને દોરો ખેસ પહેર્યો હતો અને દોરી ચાદર ઓઢી હતી અને હસ્ત કમરમાં તુલસીની માળા લઈને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસના દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે મોટા મોટા પરમહંસ માહોમાં એ પ્રશ્ન ઉત્તર કરો તથા કોઈ હરિભક્તને પૂછવું હોય તો પરમહંસને પૂછો. ત્યારે ગામ રોજકારના હરિભક્તે કાકાભાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યું, જે અંતરની માહિલી કોરે એક કહે છે જે વિષયને ભોગવીએ અને એક તેની ના પાડે છે, તે ના પાડે છે તે કોણ છે અને હા પાડે છે તે કોણ છે? ત્યારે નિત્યાનંદ સ્વામીએ કહ્યું, જે ના પાડે છે તે જીવ છે અને હા પાડે છે તે મન છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ, જે આ આપણ છીએ તે જે દિવસથી સમજણા થયા અને મા બાપની ઓળખાણ પડી તે દિવસથી મા બાપે નિશ્ચય કરાવ્યો, જે આ તારી મા અને આ તારો બાપ અને આ તારો કાકો અને આ તારો ભાઈ અને આ તારો મામો અને આ તારી બેન અને આ તારી મામી અને આ તારી કાકી અને આ તારી માસી અને આ તારી ભેંસ અને આ તારી ગાય અને આ તારો ઘોડો અને આ તારું લુગડું અને આ તારું ઘર અને આ તારી મેડી અને આ તારું ખેતર અને આ તારા ઘરેણા ઇત્યાદિ જે કુસંગીના શબ્દ તે આ જીવની બુદ્ધિમાં રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે? તો જેમ કોઈક સ્ત્રીઓ ભરત ભરે છે તેમાં કાચનો કટકો હોય છે તેમ ભરતને ઠેકાણે બુદ્ધિ છે અને કાચના કટકાને ઠેકાણે તે જીવ છે. તે બુદ્ધિમાં એ કુસંગીના શબ્દને તેના રૂપ તે પંચ વિષય સહિત રહ્યા છે અને તે જીવને પછી સત્સંગ થયો ત્યારે સંતે પરમેશ્વરના મહિમાની અને વિષય ખંડનની અને જગત મિથ્યાની વાર્તા કરી. તે સંતની વાર્તા અને તે સંતના રૂપ તે પણ એ જીવની બુદ્ધિમાં રહ્યા છે. તે એ બે લશ્કર છે ને સામસામા ઊભા છે. જેમ કુરુક્ષેત્રને વિશે કૌરવ અને પાંડવના લશ્કર સામસામે ઊભા હતા અને પરસ્પર તીર અને બરછી ઇત્યાદિ શસ્ત્રની લડાઈ થતી હતી અને કોઈક તરવારે લડતા હતા અને કોઈક ગધાએ લડતા હતા અને કોઈક બથ લડતા હતા અને તેમાં કોઈનું માથું ઉડી ગયું અને કોઈની સાથર કપાઈ ગઈ એમ કચ્છર ઘણ ઉડતો હતો. તેમ આ જીવના અંતઃકરણમાં પણ જે જે કુસંગીના રૂપ છે તે પંચ વિષયરૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને વળી જે આ સંતના રૂપ છે તે પણ ભગવાન સત્ય અને જગત મિથ્યા અને વિષય ખોટા એવા જે શબ્દ તે રૂપી શસ્ત્ર બાંધીને ઊભા છે અને એ બંને પરસ્પર શબ્દની લડાઈ થાય છે. તે જ્યારે સંતનું બળ થાય છે ત્યારે વિષય ભોગવવાની ઈચ્છા નથી થતી એમ પરસ્પર અંતઃકરણમાં લડાઈ થાય છે. તે જેમ યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવા નીતિ નીતિમતિ મમઃ એ શ્લોકમાં કહ્યું છે, જે જ્યાં યોગેશ્વર એવા જે શ્રીકૃષ્ણ ભગવાન છે અને ધનુષના ધરતલ અર્જુન છે ત્યાં જ લક્ષ્મી છે, વિજય છે, ઐશ્વર્ય છે અને અચર નીતિ છે. તેમ જેની કોરે આ સંત મંડળ છે તેનો જ જય થશે એમ નિશ્ચય રાખવો. ત્યારે વળી તે કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ સંતનું બાર વધે અને કુસંગીનું બાર ઘટે તેનો શો ઉપાય છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અંતરમાં જે કુસંગી રહ્યા છે ને બહાર રહ્યા છે તે બે એક છે, અને વળી અંતરમાં સંત રહ્યા છે અને બહાર રહ્યા છે તે બે એક છે, પણ જે અંતરમાં કુસંગી છે તેનું બહારના કુસંગીને પોષણે કરીને બહાર વધે છે, અને અંતરમાં જે સંત છે તેનું પણ બહારના જે સંત છે તેને પોષણે કરીને બહાર વધે છે, માટે બહારના કુસંગીનો સંગ ન કરે અને બહારના જે સંત છે તેનો જ સંગ રાખે તો કુસંગીનું બહાર ઘટી જાય અને સંતનું બહાર વધે એમ છે, એમ શ્રીજી મહારાજે કહ્યું. ત્યારે વળી કાકાભાઈએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એકને તો કુસંગની લડાઈ આરસી ગઈ છે અને સંતનું જ બહાર છે, એક એવો છે, અને એકને તો એમ ને એમ લડાઈ થતી રહે છે, તે એ બેમાં જેને લડાઈ આરસી ગઈ છે તે મરે ત્યારે તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય તેમાં તો કોઈ સંશય નથી, પણ જેને લડાઈ એમ ને એમ થાય છે તે મરે તેની શી ગતિ થાય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ એક લડવા નીસર્યો તેને આગળ વાણિયા કે ગરીબ વર્ણ આવ્યા તેને જીતી ગયો તે પણ જીત્યો જતો, અને એક તો લડવા નીસર્યો અને તેને આગળ આરબની બેરખ આવી તથા રજપૂત આવ્યા તથા કાઠી તથા કોરી આવ્યા, તેને તો જીતવા કઠણ જ છે, પણ કાંઈ વાણિયાની પેઠે તરત જીતાઈ જાય એવા નથી, માટે એ તો એમ ને એમ લડે છે, અને તેમાં જો જીત્યો તો જીત્યો અને જો લડતે લડતે શત્રુનો હટાવ્યો તો ન હટ્યો, પણ દેહનું આયુષ્ય આવી રહ્યું અને મૃત્યુ પામ્યો તો પણ જે એનો ધણી છે તે શું નહીં જાણે? જે એને આગળ આવા કરડા માણસ આવ્યા હતા તે નહીં જીતાય, અને આની આગળ તો વાણિયા આવ્યા હતા તે જીતાય એવા હતા, એમ એ બેની ધણીની નજરમાં હોય, બે ધણીની નજરમાં હોય તેમ એની ભગવાન સહાય કરે છે. આને આવા સંકલ્પ વિકલ્પનું બળ છે અને લડાઈ લે છે તે માટે એને શાબાશ છે એમ જાણીને ભગવાન એની સહાય કરે છે, માટે બેફિકર રહેવું, કાંઈ ચિંતા રાખવી નહીં, ભગવાનને એમ ને એમ ભજ્યા કરવો અને સંતનો સમાગમ અધિક રાખવો અને કુસંગીથી છેટે રહેવું, એમ પ્રસન્ન થઈને શ્રીજી મહારાજ બોલતા હવા ત્યારે ગામ જસકાવાળા જીવાબાઈએ નિત્યાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો અડગ નિશ્ચય કેમ થાય? ત્યારે નિત્યાનંદ સ્વામી બોલ્યા છે, કુસંગી થકી છેટે રહીએ અને સંતનો સમાગમ અતિશય રાખીએ તો તે સંતની વાતે કરીને ભગવાનનો અડગ નિશ્ચય થાય, અને જો કુસંગીનો સંગ કરીએ તો અડગ નિશ્ચય ન થાય. ત્યારે વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે એનો ઉત્તર કરીએ છીએ, ભગવાનનો નિશ્ચય કરવો તે એકલો પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈક પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો. જે હું સત્સંગ કરું તો મારો દેહ માંદો પડે છે તે સાજો થાય, અથવા વાંઝ્યો છું તે દીકરો આવે, કે દીકરા મરી જાય છે તે જીવતા રહે, કે નિર્ધન છું તે ધનવાન થવું, કે ગામ ગરાસ ગયો છે તે સત્સંગ કરીએ તો પાછો આવે, એવી જાતની જે પદાર્થની ઈચ્છા તે રાખીને સત્સંગ ન કરવો, અને જો એવી જાતની ઈચ્છા રાખીને સત્સંગ કરે અને એ પદાર્થની ઈચ્છા પૂરી થાય તો અતિશય પાકો સત્સંગી થઈ જાય, અને જો ઈચ્છા પૂરી ન થાય તો નિશ્ચય ઘટી જાય. માટે સત્સંગ કરવો તે પોતે પોતાના જીવના કલ્યાણને જ અર્થે કરવો, પણ કોઈ પદાર્થની ઈચ્છા રાખવી જ નહીં. કારણ કે ઘરમાં 10 માણસ હોય અને તે દસેનું મૃત્યુ આવ્યું હોય તેમાંથી એક જણ જો ઉઘરે તો શું થોડો તો શું થોડો છે કે હાથમાં રામપત્તર આવવાનું હોય અને રોટલા ખાવા મળે તો શું થોડા છે? સર્વે જનારું હતું તેમાંથી એટલું રહ્યું તે તો ઘણું છે એમ માનવું, એમ અતિશય દુઃખ થવાનું હોય તો તેમાંથી પરમેશ્વરનો આશરો કરીએ તો થોડુંક ઓછું થાય ખરું, પણ એ જીવને એમ સમજાતું નથી. અને જો સુરી લખી હોય તો કાંટેથી ટરી જાય એટલો તો ફેર છે, ફેર પડે છે. ત્યાં એક વાર્તા છે જે એક ગામમાં ચોર બહુ રહેતા, તેમાંથી એક ચોર સાધુને પાસે બેસવા આવતો હતો. તેને માર્ગે તેને માર્ગને વિશે પગમાં કાંટો વાગ્યો, તે પગમાં સોસરો નીકળ્યો. તેણે કરીને પગ સુણ્યો, તે ચોરીએ ન જવાનો, અને બીજા ચોર તે ચોરી કરવા ગયા. તે એક રાજાનો ખજાનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા અને સૌએ માહોમાય વહેંચી લીધું. તે પૈસા બહુ આવ્યા. તેને સંભાળીને જે ચોર સાધુ પાસે આવતો હતો તે કાંટો લાગ્યો હતો, તેના મા બાપ સ્ત્રી અને સગા સર્વે વઢવા લાગ્યા છે. તું ચોરી કરવા ન ગયો અને સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું, અને તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાક પૈસા એમને આવ્યા. એમ વાર્તા કરે છે ત્યાં રાજાનું લશ્કર આવ્યું. તે સર્વે ચોરને જાળીને સૂર્યે દીધા. તેને બેરે એને પણ જાળીને સૂર્યે દેવા સારું લઈ ગયા. ત્યારે તે સર્વે ગામના માણસે તથા સાધુએ સાખ્ય પૂરી છે, આ તો ચોરી કરવા નહોતો ગયો, એને તો કાંટો વાગ્યો હતો. ત્યારે તે ઉઘર્યો. એમ સત્સંગ કરે છે તેને સૂરી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. કાજે અમે રામાનંદ સ્વામી પાસે માગી લીધું છે જે તમારા સત્સંગી હોય તેને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો તે મને એક એક કુંવાળે કોટી કોટી વીંછીનું દુઃખ થાઓ, પણ તમારા સત્સંગીને તે થાઓ નહીં. અને તમારા સત્સંગીને પ્રારબ્ધમાં રામપત્તર લખ્યું હોય તે રામપત્તર મને આવે, પણ તમારા સત્સંગી અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય એ બે વાર મને આપો. એમ મેં રામાનંદ સ્વામી પાસે માંગ્યું ત્યારે મને રામાનંદ સ્વામીએ રાજી થઈને એ વર આપ્યા છે. માટે જે કોઈ સત્સંગ કરે છે તેને વ્યવહારે દુઃખ થવાનું લખ્યું હોય તે થાય નહીં. તોય પણ પદાર્થ નાશવંત છે, માટે એ પદાર્થની ઈચ્છાએ સત્સંગ કરે તો એને નિશ્ચયમાં સંશય થયા વિના રહે જ નહીં. માટે સત્સંગ કરવો તે તો એકલો નિષ્કામપણે પોતાના જીવના કલ્યાણને અર્થે જ કરવો તો અડગ નિશ્ચય થાય. ઇત્યાદિ ઘણી વાર્તા કરી છે, પણ આ તો દિશા માત્ર લખી છે. એથી વચનામૃત 70મો શ્રી કૃષ્ણ અર્પણ નમો અસ્તુ છે.